તારીખ 29/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 560 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 639.
જીવને સમ્યક્ત્વનો ઉત્પાદક છે અને જીનસૂત્રના જ્ઞાતા જે છે એવા જે જ્ઞાની પુરુષો છે એ સમ્યક્ત્વના અંતરંગ નિમિત્ત છે. બીજાને સમ્યક્ત્વ થવામાં જ્ઞાની પુરુષને બાહ્ય નિમિત્ત નથી લીધા, અંતરંગ નિમિત્ત તરીકે મૂળ ગાથામાં લીધા છે. આ જગ્યાએ કૃપાળુદેવે તાર્યું છે, બધા શાસ્ત્રોનો બૌદ્ધ લક્ષ જોવા જતા આ જ છે. એ વિશે નિયમ સારી તે પણ ગાથામાં મળે છે અને ગુરુદેવ એના ઉપર પ્રવચન પણ સારું કર્યું છે, પ્રવચન મંગાવ્યું છે જોવા મળે છે. બહુ સારું પ્રવચન શો છે. તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક પરિણામના અંતરંગ હેતુઓ કયા છે, કારણ કે તેમને એટલે જ્ઞાનીને દર્શન મોહનીનો કર્મનો ક્ષય છે. શું કહે છે, બીજી મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે, એટલે કે ધર્માત્મા સંકેતી જ્ઞાની હોય એ પોતે અંતરંગ હેતુ છે અને એમની દ્રવ્યસ્ત્રુત વાણી બાહ્ય હેતુ છે, બાહ્ય સહકારી કારણ છે. એ છે તો બંને બાહ્ય હેતુ, આમ તો બે બાર છે, વાણી એ બાર છે અને સત્પુરુષ એ બાર જ છે. પણ જુઓ મુમુક્ષુ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે, વ્યવહારથી પદાર્થના નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક પરિણામના અંતરંગ હેતુઓ કયા છે. આમાં પંડિતો વાંધા કાઢે છે, એમ કે સંકેતી જે થાય તેને કર્માદિકનો ક્ષય હોય છે, પણ એ અહીં એમ નથી. અહીં તો વ્યવહાર સમ્યક્ત્વના પરિણામ જે છે તેને દ્રવસૂત બાહ્ય નિમિત્ત છે અને ત્યારે શ્રુતને કહેનાર સામે સમકીતી છે, એટલે કે દેશનાલબ્ધિમાં સમકીતીની જ દેશના નિમિત્ત હોય, અજ્ઞાનીના એટલે ની દેશના એટલે દેશનાલબ્ધિમાં નિમિત્ત થતી જ નથી. તત્વાર્થ રાજવાર્તિકમાં એ ઘણું આવ્યું છે, એટલે તત્વાર્થ રાજવાર્તિક છે એ તત્વાર્થ સૂત્રની એક ટીકા છે. ઘણી ટીકાઓ થઈ છે, એમાંની એક તત્વાર્થ રાજવાર્તિક નામની ટીકા છે. એમાં પણ આ વિષય વિસ્તારથી આચાર્ય લીધો છે એમ કહેવું છે. અહીં કહે છે કે મુમુક્ષુ એટલે મોક્ષનો અભિલાષી જીવ, તેમણે પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના યથાર્થ વ્યવહારના હેતુપણાને લીધે દ્રવ્યસૂત્રુપ તત્વજ્ઞાનને અને દર્શનમોહનીય કર્મના ક્ષયાદિકને અંતરંગ હેતુઓ કયા છે. જેને નિશ્ચય સમ્યક દર્શન છે તેને વ્યવહાર સમ્યક દર્શનમાં જીનવાણી દ્રવ્યસૂત, જીનવાણી એટલે દ્રવ્યસૂત બાહ્ય સહકારી કારણ નિમિત્ત છે. બાહ્ય સહકારી કારણ તત્વજ્ઞાન અને વ્યવહારથી સમ્યક દર્શન એ અંતરંગ હેતુ છે. સામે જ્ઞાની સમકીતી જીવ છે તે આ મુમુક્ષુ જીવને અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે, કારણ કે તે નિમિત્ત છે, અંતરંગ નિમિત્ત છે ને. જ્ઞાનીને અંતરંગ નિમિત્ત કયા છે, જ્ઞાની જીવનો અભિપ્રાય આશય જે કહેવામાં આવે તે અંતરંગ નિમિત્ત છે. છે તો એ બાહ્ય આમ એક દ્રષ્ટિએ સમકીત અને દ્રવ્યસ્ત્રુત બંને નિમિત્ત છે, એ વ્યવહારમાં છે, નિશ્ચયમાં નથી. એને પરંપરાએ કારણ કીધું, નિશ્ચયથી તો સ્વથી જ સ્વનો આશ્રય થયો છે અને એ બંને નિમિત્તો વ્યવહાર છે. નિશ્ચયવાળાનો આ વ્યવહાર એને તો પરંપરા કારણ છે એટલો નિમિત્ત થયો છે, એ છોડીને નિશ્ચય સ્થિરતા થશે. પ્રશ્ન ઉઠાવ્યો છે કે નિશ્ચય સંકેતમાં વ્યવહાર કોણ, કે એમાં કોઈ વ્યવહાર જેવું નથી, એ તો નિરપેક્ષ છે. કહ્યું ને નિશ્ચય મોક્ષ માર્ગ તો પરમ નિરપેક્ષ છે, એ બીજી ગાથામાં આવ્યું હતું. નિજ પરમાત્માના સમ્યક સ્વધાન જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે, એટલે એને વ્યવહારની અપેક્ષા નથી. જિજ્ઞાસતા કથનમાં વ્યવહાર આવે ખરો કે નહીં. અહીં નિયમસારમાં કહ્યું કે વ્યવહાર નિમિત્ત છે. પ્રશ્ન ઉઠાવ્યો, નિરૂપણ બે પ્રકારે થાય ને, કે નિરૂપણને તો પહેલાં વ્યવહાર કહ્યો, વ્યવહારનું કારણ વ્યવહાર, નિશ્ચયનું કારણ વ્યવહાર છે જ નહીં. વ્યવહાર કારણ લેવું હોય તો કે નહીં, વ્યવહાર તો ઉપચારથી કારણ કહેવાય છે. અહીં તો કહ્યું ને કે એ ઉપચારથી અંતરંગ હેતુઓ કયા છે એનો અર્થ ખરેખર છે જ નહીં, પણ નિશ્ચય થયો હોય તો વ્યવહાર નિમિત્તને પરંપરા કારણ કહ્યું છે એનો અભાવ કરીને પૂર્ણ નિશ્ચય પ્રગટશે. કારણ કે નિશ્ચય એ પૂર્ણ છે, છતાં જ્યાં સુધી પૂર્ણતા પ્રગટે નહીં ત્યાં સુધી વચ્ચે વ્યવહાર આવે છે. વ્યવહાર સંકેતના પરિણામમાં ભગવાનના શ્રીમુખેથી નીકળેલું તત્વજ્ઞાન જીન સૂત્ર તે બાહ્ય સહકારી નિમિત્ત કારણ છે, અને સંકેતી જીવ જે છે તે મોક્ષની પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ છે, તેને મોક્ષની પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ છે. સંકેતમાં તેને ઉપચારથી અંતરંગ હેતુ કયા છે, એટલો અંતરંગ હેતુ ક્યાં, એ તો બાહ્ય ચીજ છે. જિજ્ઞાસા, કે વ્યવહાર સંકેતનું કારણ શું, કે વ્યવહાર અને નિમિત્ત છે. નિશ્ચયને નિરપેક્ષ કહ્યો ને, એને વ્યવહારની કાંઈ અપેક્ષા જ નથી, એ તો એકદમ સ્વનો આશ્રય થાય એક જ વાત છે. આ હા પરમ નિરપેક્ષ છે, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અનુષ્ઠાન પરમ નિરપેક્ષ છે. આ નિશ્ચયની સાથે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી વ્યવહાર આવે છે કે નહીં, તો એ વ્યવહાર સંકેતમાં બાહ્ય નિમિત્ત સહકારી કારણ વાણી અને વાણીના કહેનારા જ્ઞાની ધર્માત્મા એ ઉપચારથી અંતરંગ હેતુ છે. નહીંતર તો એમ તો એ બે બાહ્ય છે. હા, એનું વજન આપ્યું છે, મહત્વ આપ્યું છે. એનો આત્મા જે સમ્યક દર્શન જ્ઞાન પામેલો છે તે આત્માને, એટલે એના મુમુક્ષુના જ્ઞાન સંકેતમાં અંતરંગ હેતુ ઉપચારથી કહેવામાં આવે છે. હા, સમજાય છે કાંઈ? એ વજન આપ્યું છે. અહીંયા તો અંતરંગ બાહ્ય હેતુની વાત ચાલે છે, કેટલા પડખા પડે અને કેટલી વાતો આવી વાતો છે. ભાઈ, પ્રભુનો માર્ગ ગંભીર છે, નિશ્ચયને કોઈ અપેક્ષા જ નથી. વ્યવહારને નિમિત્ત કહેવામાં આવ્યું, નિમિત્ત કંઈ પર નિશ્ચયને કરતું જ નથી ત્યારે નિમિત્ત કહેવામાં આવ્યું ને. આ તત્વજ્ઞાન તેમજ જ્ઞાની પણ નિમિત્ત છે, એ ખરેખર વ્યવહાર સમયમાં કાંઈ કરતા નથી, પણ એવું જ નિમિત્ત હોય છે. અંદરમાં પાઠ છે, એ મુમુક્ષવઃ તેપી ઉપચારતઃ પદાર્થ નિર્ણય હેતુત્વાત અંતરંગ હેતવઃ ઇતિ યુક્તાઃ દર્શન મોહનીય કર્મક્ષય પ્રવૃત્તે સકાશાત ઇતિ. એમાંથી કેટલાક પંડિતો એવો અર્થ કાઢે છે કે દર્શન મોહાદિનો જે ક્ષોક્ષમ છે તે સંકેત પામવાનો અંતર હેતુ છે, પણ એવો અર્થ છે જ નહીં. એવો અર્થ પહેલાં બ્રહ્મચારીજીએ પણ કર્યો છે, તેમને ક્યાંક ભંડારમાંથી નિયમસાર મળ્યું. એમણે જ હિન્દી ટીકા પહેરવેલી બનાવી છે, પણ મૂળ પાઠને અનુસરીને આવો અર્થ કર્યો છે કે જે મુમુક્ષુઓ છે, એટલે મુમુક્ષુ કોણ, કે જે મોક્ષાર્થી છે તેમને પણ કેમ, કે સંકેતી માટે તો જે ધર્માત્માની વાણી અર્થાત દ્રવ્યશ્રુતને બાહ્ય સહકારી કારણ કહ્યું, પણ મુમુક્ષુ છે તેમને પણ ક્યારે આવે, કે જ્યાં દ્રવ્યશ્રુતો છે પણ જે મુમુક્ષુ જીવ છે તેમને પણ, એટલે પાત્રતાવાળાને. ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્વાદી પરિણામના અંતરંગ હેતુઓ કયા છે, આ ટીકામાં અંદર આવો પાઠ છે. મુમુક્ષુને પણ ઉપચારથી કેમ કે તે બાહ્ય છે ને, તો છે તો બંને ઉપચાર, પણ શ્રુતના શબ્દને બાહ્ય સહકારી કારણ કયા અને જ્ઞાનીના આત્માને ઉપચારથી અંતરંગ હેતુ કયા, આવી વસ્તુ સ્થિતિ છે. જિજ્ઞાસા, જ્ઞાનીનો જે આશય છે એને અંતરંગ હેતુ કયો. સમાધાન, એ જ્ઞાનીનો આશય છે ને, એનો કહેવાનો જે ભાવ છે તે ભાવ એને મુમુક્ષુને સમજવામાં આવે છે સમજવામાં પોતાથી, પણ તેમાં એનું એ જ્ઞાનીના આત્માનું નિમિત્તપણું છે, એના અભિપ્રાયને નિમિત્ત, એટલે તેને અંતરંગ હેતુ કહેવામાં આવ્યો. આ વસ્તુ સ્થિતિ તો આ છે, બાહ્ય સહકારી કારણ કહ્યું ને, આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્ય સ્વરૂપ તત્વજ્ઞાન જ છે, તે નિમિત્ત છે. અને જે મુમુક્ષુઓ છે એને પણ ઉપચારથી બાહ્ય સમકી જે વ્યવહાર સમકી છે તેને તે અન્ય સમકીતી જીવના પરિણામ અંતરંગ હેતુઓ છે એમ કહેવામાં આવ્યું છે. સમકીતી જીવના પરિણામ અંતરંગ હેતુ છે, સમકીતી જીવના પરિણામ લીધા છે એટલે અંતરંગ હેતુ લીધા. કેમ કે એવી જીવંત વસ્તુ જોવા નથી મળતી એટલે અંતરંગ હેતુમાં એને લઈ ગયા છે. સમજાણું કા હેતુપણાને લીધે અંતરંગ હેતુઓ કયા છે, સમયત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે. કેમ કે તેમને દર્શન મોહની કર્મના ક્ષયાદિક છે, દર્શન મોહનો ક્ષય થયા એવા જે પરિણામ છે એ જોવા મળે છે અને મુમુક્ષોને, એટલે એને બાહ્ય નિમિત્ત હોવા છતાં અંતરંગ નિમિત્ત કયા. કોના કે જેના આત્માના પરિણામ બાહ્ય અન્ય સમકેતીને ઉપચારથી અંતરંગ હેતુ કયા, એ જીવને દર્શન મોહનો ક્ષય અથવા ક્ષયોક્ષમ હોય છે એના આત્માનો અભિપ્રાય દેશના લબ્ધિ એને અંતરંગ હેતુ છે અને શબ્દ બાહ્ય હેતુ છે એમ કહેવામાં આવ્યું છે. આવું છે, સમજાણું કાંઈ. કારણ કે તેમને એટલે કોને, કે મુમુક્ષુને. મુમુક્ષુ કોણ કે ધર્મ પામનારે પણ ધર્મ પામે છે તે, એની માણી દ્રવ્યસ્ત્રોત બાહ્ય સહકારી કારણ અને એનો અભિપ્રાય છે તે ઉપચારથી અંતરંગ હેતુ છે. કોને કે મુમુક્ષુને, એટલે ધર્મ પામનારને નહીં પણ ધર્મ પામેલા છે તે, ધર્મ પામનારના વ્યવહાર સંકેતમાં ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. પંડિત લોકો બંનેને બાહ્ય કારણ કહે છે. શ્રોતા કે બાહ્ય કારણ કહે છે ને એ ખબર છે, એ જીવને ઓલા બાહ્ય સહકારી કારણ છે તેને જ અંતરંગ કહ્યું છે. તેથી અહીં કહ્યું ને કે જે મુમુક્ષુઓ છે તેમને પણ દ્રવ્યસ્ત્રોત તો છે, એમની વાણી જ્ઞાનીની વાણી છે તે તો દ્રવ્યસ્ત્રોત છે, તે વ્યવહાર સંકેતમાં બાહ્ય સહકારી કારણ નિમિત્ત છે અને એમનો જે અભિપ્રાય છે એટલે એમનો જે આત્મા જે છે તે મુમુક્ષુને પણ બાહ્ય વ્યવહાર સંકેતી જીવને પણ ઉપચારથી અંતરંગ હેતુ છે. એટલે કે અહીં મુમુક્ષુ ધર્માત્માને પણ અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. કારણ કે તેમને એટલે મુમુક્ષુને પણ બંને એટલે દ્રવ્યસ્વરૂપ છે અને આ પણ બાહ્ય નિમિત્ત છે અને તેમને દર્શન કરવાનો ક્ષય છે. જેમણે દર્શનમોહનીનો ક્ષય ઉપશમ થયો હોય તો એ આત્મા સમકિત અને વ્યવહાર સમકિતમાં માણી બહિરંગ સહકારી કારણ છે અને એ આત્મા એનો અભિપ્રાય ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવ્યો છે. નિશ્ચય સમકિતમાં તો કોઈ અપેક્ષા છે જ નહીં. શું થાય, નિશ્ચયને તો કોઈ અપેક્ષા છે જ નહીં, એ તો પહેલાં ગાથામાં કહી ગયા. વાણી કરતા અહીંયા અભિપ્રાયનું જોર દર્શાવવા માટે તેને અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે એમ લીધું છે, વિશેષતા દર્શાવવા માટે. નિમિત્ત છે એમ લીધું એટલે અંતરંગ હેતુ લીધા છે, વજન દેવા માટે પરિણામ આવ્યું ને એટલે કેમકે એ તો એ સિવાય બને નહીં જોવાનું. સાંભળવું એક વાત છે ને જોવું બીજી વાત છે. દ્રવસુખ છે એ સાંભળવાનું કારણ છે એટલે બાહ્યમાં લીધું, જોવાનું નિમિત્ત છે એટલે અંતરંગમાં લીધું, એમ લીધું છે. કયો પત્ર છે હવે? 528 પૂરો થયો ને? 560. કેમ કે પ્રત્યક્ષ વગર દેશના લબ્ધિ નથી ને, એ દેશના લબ્ધિનો પોઈન્ટ લીધો એનું કારણ એ છે. દેશના લબ્ધિનો નિયમ જ એવો છે કે પ્રત્યક્ષ હોય તો જ દેશના લબ્ધિ મળે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 560માં પાનું 447. જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષ પદની ઉત્પત્તિ છે નહીં. શું કહે છે કે જે મોક્ષપદ છે એ તો સર્વોત્કૃષ્ટ છે અને જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી એ સુલભ થાય છે, મોક્ષ પણ સુલભ થાય છે. તો મોક્ષનું કારણ એવી જે મુનિદશા, કે જે મુનિદશામાં ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર થાય છે અને એ ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર થાય એવો જે કઠિન માર્ગ છે તે પણ જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? હોય જ. મોક્ષ સુલભ હોય તો મોક્ષનું કારણ પણ સુલભ હોય જ એમ કહેવું છે. દ્રઢ આશ્રય એટલે શું? કે જે જ્ઞાની પુરુષ કહે છે એ પ્રમાણે જ પોતે અનુસરે છે, અવલંબે છે, એ પ્રમાણે અમલીકરણમાં આવે છે. કેમ કે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. અંતર્મુહૂર્ત ઉપયોગ એકાગ્ર થાય સ્વરૂપમાં મુનિદશામાં ત્યારે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. એ મુનિદશા વિના કદી અંતર્મુહૂર્ત સ્થિરતા થાય એવું પાંચમા કે ચોથા ગુણ સ્થાને સંભવિત નથી. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વસાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. મોક્ષ સુલભ થાય, મોક્ષનું કારણ મુનિગુણ સુલભ થાય તો સર્વસાધન સુલભ જ થાય અને એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? જો બધા સાધન થાય તો પછી તમે જે વૃત્તિઓ પાસે હારી જ આવશો એ વૃત્તિ ઉપર જઈ મેળવવો જોઈએ એ કેમ ન થઈ શકે કે થઈ શકે? એ તો કાંઈ મોટી વાત નથી પછી એમ કહે છે. મોક્ષ સુધીની સફળતા થતી હોય તો આ કઈ મોટી વાત છે? એટલે શું છે કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે એમ કહીએ છીએ તો પ્રત્યક્ષ અમુક ચર્ચા ચાલતી હશે કે ભાઈ આ બધી વૃત્તિઓનો હારી જવાનું ન હોય, આ તો બધી સાધારણ વાતો છે, સાધારણ પ્રસંગ છે, સાધારણ ઉદય છે, એમાં શું હારી જવાનું? એમ જો દ્રઢપણે અમલીકરણ કરવામાં આવે તો સહેજે થઈ શકે એવી વાત છે. એટલું સત્ય છે કે આ દુષ્મ કાળને વિશે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશે જોઈએ. એટલી વાત ચોક્કસ છે કે અત્યારનો જે કાળ છે એમાં સત્સંગ જોઈએ અને સત્સંગનું અમલીકરણ પણ, દ્રઢ આશ્રય એટલે અમલીકરણ પણ વિશેષ જોઈએ, અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ, અને અસત્સંગથી તો બિલકુલ નિવૃત્તિ લઈ લેવી જોઈએ. તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, આ જગ્યાએ લીધું છે. કઠણમાં એટલે શું કે જેનાથી પરિણામ બગડતા હોય એનો પણ પ્રયોગ કરવો. એ બે વાત છે, કાં તો જેનાથી પરિણામ બગડતા હોય એ પ્રસંગને છોડી દે પોતે તો પરિણામ બગડતા અટકે, અને કોઈ પુરુષાર્થ કરવા માંગતા હોય તો એ પ્રસંગમાં જ પુરુષાર્થ કરે એમ પણ કરે નહીં, એને કઠણમાં કઠણ ધર્મ સાધન કીધું, એનું આત્મસાધન કીધું, એની પ્રથમ ઈચ્છા કરવી. હું તો ત્યાં પણ જીતવા માગું છું, હારવા માગતો નથી, કે જેથી બાકી સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. એમ બે પ્રકાર છે. હવે એમાં વિવેક એ કરવાનો છે કે પોતાની શક્તિ જોઈને એને કામ કરવાનું છે. શક્તિ જોયા વિના કામ કરે તો નુકસાન થાય ખરું. શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા સંસાર પરીક્ષણ થઈ છે તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખો, કે જે બીજા જીવને પણ આત્મસાધન અને પરિણામનો હેતુ થાય, આત્મસાધન અથવા આત્મ પરિણામનો હેતુ થાય. શું કહે છે કે જે જ્ઞાની પુરુષની દશા સંસાર પરીક્ષણ થઈ ગઈ છે એટલે હવે એ તો તરી જવાના છે, એવી બહુ સારી સ્થિતિમાં છે, એને તો કંઈ કર્મબંધ થવાનો થતો નથી, કેમ કે એ તો પોતે પુરુષાર્થમંદ છે, ભિન્ન ધ્રિય છે, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખવો હતો. એટલે એમનો પુરુષાર્થ જોઈને બીજાને એમણે આત્મ પરિણામનો હેતુ થાય, એવી રીતે એમને પણ પુરુષાર્થમાં રહેવું યોગ્ય છે, બીજાને એનું નિમિત્ત પણ થાય એટલા માટે. બાકી તો સહેજે એ તો છૂટેલા છે. બહુ ભાગ તો એસા હોતા હૈ, લેકિન કોઈ એસે ભી પ્રયોગ કરતે હૈ કે હમકો હમ પરિણામ નહીં બિગાડેંગે, ઉસ પ્રસંગ મેં હમ પરિણામ નહીં બિગાડેંગે, ઇસ તરહ સે ભી પ્રયોગ કરતે હૈ. પ્રયોગ કે દોનો દોનો પ્રકાર હોતે હૈ, તો ભગને સે કોઈ લાભ હો જાયેગા એસી ભી બાત નહીં હૈ, ઓર પ્રયોગ કરને મેં પરિણામ બિગડેગા તો લાભ નહીં હોગા નુકસાન ભી હોગા, તો ખુદ કો વિવેક કરના હૈ કે કૈસે કરના હૈ. યહાં તો પુરુષાર્થ બઢાને કે લીએ બાત કિયા હૈ કે મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, એને તો પુરુષાર્થની પ્રેરણા આપી છે, તારે હારી ન જવું. મને કીધું ને કે ભાઈ શાક કરા ફરીને, તો લખું શાક ખા જો કેમ થાય છે એમ, એવી રીતે. સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે, એટલે એમને પત્રમાં સમાગમ સમાધાન દેવાનું યોગ્ય અથવા ઉચિત નથી લાગ્યું. કે પ્રત્યક્ષ તમને એ વાત સમજાવશો. જ્ઞાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય. શું કહે છે? સંસાર સેવા એટલે સંસારના કાર્યો, એમાં આત્મા એમનો પ્રતિબંધ પામે એવા પ્રકારના પરિણામ છે એ સંસારના કાર્યો કરતા નથી, પણ પ્રારબ્ધનું બંધન છે એ ભોગવી લેવા પૂરતું એમને સંસારના કાર્યોની પ્રવૃત્તિ જોવામાં આવે છે. એમ છતાં પણ તેથી નિવર્તવાળું પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, છતાં પણ એ પ્રવૃત્તિમાં એમને રુચિ નહીં હોવાથી, સંસારની પ્રવૃત્તિમાં રુચિ નહીં હોવાથી એમાંથી એ નિવૃત્ત થવાની ઈચ્છે છે અને નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે છે, એવી એમની કામ કરવાની રીત હોય છે. જે રીતનો આશ્રય કરતા હાલ 3 વર્ષ થયા, વિશેષ તેમ કર્યું છે, અમે પોતાની વાત લીધી, એ જ રીતે અમે પણ 3 વર્ષથી એટલે 88મા વર્ષે 25 વર્ષથી પોતે નિવૃત્ત થવાનો વિચાર અને પ્રયત્ન કરે છે. એ રીતનો આશ્રય કરતા હાલ 3 વર્ષ થયા, વિશેષ તેમ કર્યું છે, અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે મેળવ્યો છે. એ 3 વર્ષ દર્શન દરમિયાન એવા એવા પ્રકારના ઉદયો આવ્યા છે શું કે આત્મદશાને ભૂલાવી નાખે એવા ઉદય આવ્યા છે. ભૂલાવે એવો સંભવ રહે, ભૂલાવે જ એમ નહીં પણ એવો સંભવ રહે એવા આકરા ઉદય પણ આવ્યા છે, અને એવા ઉદયને પણ જેટલો બન્યો તેટલો એટલે જેટલા બને તેટલા પુરુષાર્થ દ્વારા સમપરિણામે લઈ ગયો છે. એટલે આત્મદશાને સંભાળીને અમે બરાબર એ ઉદયને વિતરાગ ભાવે સમ્યક પ્રકારે ભિન્ન રહીને વેદ્યો છે. જોકે તે વેદવાના કાળને વિશે એ વેદવા વખતે શું સર્વસંગ નિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂચન કર્યું છે. મુનિ દશાની ભાવના રહી છે, એવી જે પ્રવૃત્તિ આવી પડી ત્યારે મુનિ દશાની ભાવના પણ અમને ખૂબ થઈ છે. એવું જ સૂચતું, એવું જ સૂચન કરેલું, આ બધું ત્યાગીને મુનિ થઈ જવાય તો સારું, આ બધું ત્યાગીને મુનિ થઈએ તો સારું, એ જ ભાવના વિશેષપણે રહી. જે પરિણામ આવી આવ્યા હતા એ લખ્યા છે એમને, જે પરિણામ થયા એનું બરાબર વર્ણન કર્યું છે એમને. એક બાજુ એવા ઉદય આવ્યા કે આત્મદશાને ભૂલાવી દે એટલે છૂટી જાય આત્મદશા, બીજી બાજુ પુરુષાર્થ કર્યો અને મુનિદશાની ભાવનાઓ થઈ ગઈ. તો પણ સર્વસંગ નિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ એટલે નિદ્રા થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. જેટલું બન્યું એટલે જેટલો પુરુષાર્થ થાય, શું કહે છે કે એ વેદવાના કાળને વિશે સર્વસંગ નિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ એટલે મુનિ દશા જે રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે એટલે એવો પુરુષાર્થ કરીએ તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય. એટલે ઉદયની અંદર પુરુષાર્થનો વિજય થયો તો ઘણી કર્મની નિદ્રા થાય, અને એમ જાણીને એમ સમજીને એટલો એ પ્રકારનો જેટલો બન્યો તેટલો પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થ કર્યો છે, નથી કર્યો એમ નથી, એટલો પુરુષાર્થ કર્યો છે. પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકળ ગ્રહવાસથી દૂર થવાય તેમ ન થઈ શકે તો તેમ ન હોય તો વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત અથવા દૂર થવાય તો સારું. સર્વસંગ નિવૃત્તિમાં તો મુનિ દશા છે ને એમાં તો ઘર છોડવાની પણ વાત આવે છે. એટલું કદાચ ન બને તો પણ મનમાં એમ રહ્યા કરે છે કે શું એમ રહે છે કે વેપાર તો છોડી દેવો હવે. પ્રવૃત્તિ તો 28મા વર્ષે એમને વેપારની પ્રવૃત્તિ એકદમ છોડી દેવાના પરિણામ થયા છે. કેમ કે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લેખો છે તે વિશે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. ક્યારેક ક્યારેક આવો વિચાર ખૂબ આવી જાય છે. નિવૃત્તિ લઈ લેવી જોઈએ, એકદમ નિવૃત્તિ લઈ લે. શું કામ છે હવે વેપાર કરીને? કામ છે નકામો સમય બગાડવો. એના ભાગીદારો છોડતા નહોતા અને બીજા પણ સહકારી કારણો એવા જ હશે કુટુંબના પણ એમ લાગે છે. તે વિશે જે પરિણામ આવે તે ખરું, એટલે કે એ બાબતમાં તો બને તે ખરું. હવે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા વ્યાપાર વ્યવહારથી, વ્યાપારના વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. મોટા ભાગનાને તો શંકાનું જ કારણ થાય. વાત તો વિતરાગતાની કરે છે, સંપૂર્ણ નિર્દોષ થવાની વાત કરે છે, પણ પોતે તો વેપારમાં ડૂબેલા રચાપીચા રહે છે. એટલે એવી દશામાં મોક્ષને દેખાતી નથી. એ સંબંધીમાં હમણાં હમણાં બધા વધારે વિચાર આવે છે. મોક્ષ જીવને એવી દશા દેખાતી નથી વ્યાપાર વ્યવહારથી. શું જ્ઞાનીની કલ્પના બધા બીજી રીતે કરે છે. જ્ઞાની તો આવું હોય, જ્ઞાનીને તો આમ હોય, જ્ઞાનીને તો આમ હોય, જ્ઞાનીને તો વેપાર હોય જ નહીં, જ્ઞાનીને તો ફલાણું હોય જ નહીં, જ્ઞાનીને તો આમ હોય જ નહીં. હા, જ્ઞાની તો એટલી જ્ઞાન 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 કર્યા કરે એ જ્ઞાની હોય. હા, એ દેખાય દેખાતો નથી. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. એટલે આ વાત તમે બહાર કહેતા નહીં એમ. અમે જે નિવૃત્ત થવા માગીએ છીએ એનો પ્રચાર ન કરતા એમ સ્વભાવભાઈને એમ લખ્યું છે. એમની સાથે તો આત્મીયતા વિશેષ હતી એટલે જે પોતાનો અંદરના પરિણામો એ બધા લખી દેતા હતા. પણ એ જો બહાર પ્રચાર કરે તો એના પછી આઘાત પ્રત્યાઘાતો જુદી જુદી રીતે આવે એમ જાણીને એ વાતને બહાર પ્રસિદ્ધ ન કરવી એવી સૂચના આપી છે. મહાસુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાનો સંભવ રહે છે એટલે પોષ મહિનામાં પત્ર લખ્યો છે. એટલે થોડા ટાઈમમાં ત્યાં આવવાના વિચારમાં છે પણ આવી નથી શીખ્યા. ફાગણે આ બધા મા ફાગણ બધું ફાગણ મહિના મુંબઈ છે. મુંબઈ ફાગણ ફાગણ મહિના મુંબઈમાં છે. મા મહિના તો નથી પણ ફાગણ મહિના મુંબઈમાં છે. ચૈત્ર મહિના મુંબઈ. હા, એટલે લગભગ એ અરસામાં ઘણો કટાય સમય મુંબઈ રહેવાનું બન્યું છે. મહા મહિનામાં નીકળવા માંગે છે ને શ્રાવણ મહિના વારો આવે. પ્રવૃત્તિ ઘણી હતી, વેપારની પ્રવૃત્તિ ખૂબ ખૂબ થતી હતી. એ જ વિનંતી આત્મ રૂપના પ્રાણા. Thank you.